પ્રવચન નંબર 350 1991 ની સાલ 56 મિનિટ સમયસાર ગાથા 13
આ સિદ્ધિ ઓમકાર ધ્વનિ ની વાણી આમાં નિર્મી ગાથામાં આવી ગઈ છે. નિર્મી ગાથા જ્યાં લખી છે બીજું તો કહેવા જેવો કાવ છે તો હું કહેવા જેવો કાવ પછી અદભુત ગાથા છે. હવે આ પર્યાયને થોડું પર્યાય એક છે, પર્યાય એક જ રાખવી, પર્યાય બદલાવવી નહીં. કોઈ પણ એક પર્યાય જો નવ તત્વમાંથી બંધની પર્યાય લ્યો કે મોક્ષની પર્યાય કઈ વાંધો નથી, પર્યાય એક લ્યો. એને બે દ્રષ્ટિકોણથી જોવાની દ્રષ્ટિ છે. એક વ્યવહારથી જોઈશ તો મિથ્યાત્વમાં એ નવ તત્વ નિમિત્ત થશે, પરિણામને સાપેક્ષથી જોઈશ, નવે તત્વને સાપેક્ષથી જોઈશ. એ પર્યાયને સાપેક્ષ જોયું એટલે નવે સાપેક્ષ આવી ગયું. સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વમાં મિથ્યાત્વ થાય છે એના સકાળે, પણ એમાં નવ તત્વ નિમિત્ત પડી જાય છે. જયારે એ નવ તત્વ મિથ્યાત્વમાં નિમિત્ત કહેવાય એ પર્યાયને સાપેક્ષ જોતો. હવે એ પર્યાયને તો નિરપેક્ષ જો, કે પર્યાય સ્વયંસિદ્ધ છે, પોતાના કારણે, પોતાના કાળે, પોતાના ભાવે, કાળે ફરે નહીં એનો ભાવે ફરે નહીં, સ્વયંસિદ્ધ પર્યાય છે. એના સકાળે પ્રગટ થાય છે, એની જન્મક્ષણ છે, એના ષટકાર એનામાં છે, ક્રિયાના કારક, એથી એના સકાળે પર્યાય પ્રગટ થાય છે. જો પર્યાયનો સકાળ માનવામાં ન આવે અથવા જે પર્યાયને સકાળ માનતો નથી એને આત્માથી કરે છે માને છે એ સર્વજ્ઞને માનતો નથી. કેમ કે પર્યાયનો સકાળ હોય તો જ કેવળીએ જાણ્યું કે આટલા કાળ વિતા પછી આ જીવનો મોક્ષ થશે એવી જ્ઞાનમાં નોંધ છે. તો કેવળ જ્ઞાન ખોટું થાય, પર્યાય સકાળે ન થતી હોય, સંયોગથી ફરી જાય ને કાં આત્માથી ફરે. પર્યાયને ફેરવો એ પુરુષાર્થ નથી, પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી. થવા યોગ થાય છે એમ જાણવું એમાં અનંતો પુરુષાર્થ છે. પરિણામ થવા યોગ થાય છે. આ સિદ્ધાંત એ સર્વજ્ઞે જેમ જોયું ને એમાં એ જ્ઞાનમાં આવી જાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં અને અંતર્મુખ જ્ઞાનમાં કંઈ ફેર નથી. શું કહ્યું? સર્વજ્ઞ વિકરાગ પરમાત્મા એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકને, ભૂત ભવિષ્યને, વર્તમાન જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે એમ અત્યારે જણાઈ જાય છે. એને વર્તમાન વત, જેથી એને ભવિષ્યવેતા કહેવામાં આવે. આટલા કાળ પછી જ આનો મોક્ષ થશે, પછી ગમે એટલો પુરુષાર્થ કરે એ સર્વજ્ઞની વાણીમાં આવ્યું. બેઠો હોય પોતે કોક, બેઠો હોય ને કોક સર્વજ્ઞ, આ સૂર્ય કીર્તિ થશે ને ચોથા ભવે એનો મોક્ષ થશે. નહીં, હું તો આજે મોક્ષ કરી દઉં, ચોથો કાળ છે, માવજી ક્ષેત્ર છે, પુરુષાર્થ કરીને એ પુરુષાર્થ નથી. કરવું હોય પુરુષાર્થ નથી. અરે એક અપેક્ષા એ પર્યાયને લક્ષ્મણો જાણવું એ તો પુરુષાર્થ નથી, અજ્ઞાન છે. પર્યાયને લક્ષે પર્યાયનું જ્ઞાન નથી. કેમ કે પર્યાયમાં જ્ઞાન નથી તો એને જાણનારને જ્ઞાન પ્રગટ નથી. ઇન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન એનું લક્ષ્ય કરીને ભલે એને જાણે, પણ મારા કરતાનું કર્મ તો નથી રાગ, પણ મારા જ્ઞાનનું જ્ઞાન પણ નથી. એ તો દૂર રહો. પણ સમ્યક દર્શનાન ચારિત્રના નિર્વિકારી અકટાય પરિણામ જે પ્રગટ થયા, એ કરતાનું કર્મ નથી ને જ્ઞાનનું જ્ઞાન પણ. એમ કે એ મારા જ્ઞાનનું જ્ઞાન ક્યારે થાય કે એવું લક્ષ્ય કરું તો લક્ષ તો ફરતો નથી, દ્રેવ ઉપર પડ્યું છે લક્ષ. એટલે જ્ઞાન સ્વપ્રકાશક જ છે, પરપ્રકાશક છે સાધ્યની સિદ્ધિ સ્વપ્રકાશકમાં છે, પરપ્રકાશકમાં સાધ્યની સિદ્ધિ નથી. જ્ઞાન પરને જાણતું જ નથી. ગુરુદેવના વાક્ય છે, ભગવાન તું પરને જાણતો જ નથી. આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી એમ આવ્યું છે. બધું આગળ આવો ભાઈ, આગળ આવો. આ તેરમી કાંઠાની પ્રશંસા બહુ ચાલે છે ને, એટલે સારું પણ જો પૂરીપૂરી સાંભળી લઈએ. અને કાન વિતરાગની વાણી આવે તો કામ ડિપોઝિટ પીડ્યો હોય ને સવાલ ઉઠા છે. અભિમાન બધું નીકળી જાય, હું કરું છું નીકળી જાય છે. રહેતો નથી અભિમાન, અને પરિણામ થયા વિના રહેતા નથી. થયા થવા કાળે થયા જ કરે છે, મારાથી થતા નથી. કરતાનું કર્મ તો નથી, પણ જ્ઞાનનું જ્ઞાન મારું નથી. મારા જ્ઞાનનું જ્ઞાન તો સામાન્ય શુદ્ધાત્મા છે. પર્યાથી ચક્ષુ બંધ કરી દે, પર્યાય જ્ઞાન નથી. પર્યાય જ્ઞાન બનાવી તો એ કરતાનું કર્મ નથી, જ્ઞાન નહીં થાય. જાણેલાનું પ્રદાન થઈ જશે. એ તેરમી ગાથાનો ગાથા બોર્ડ ચાલે છે, એમાં છેલ્લા બે બોર્ડ બાકી રહી ગયા. બંધ અને મોક્ષ બંધની વાતો થઈ ગઈ છે, છતાં ફરી નવું તત્વ નિરપેક્ષ છે, કર્યું છે. બંધ તત્વ છે એટલે અહીંયા મિથ્યાત્વને મુખ્યપણે બંધ કહેવામાં આવે છે. સમયસર આશ્રવ અને બંધ બે તત્વ જુદા પડ્યા. એક આશ્રવ તત્વ છે અને એક બંધ તત્વ છે. આશ્રવ છે તે બંધ નથી ને બંધ તે આશ્રવ નથી. ક્યારે બે ચીજ થાય ને, કેમ કે આશ્રવ તો તેરમા ગુણસ્થાન સુધી રહીએ છે, અને બંધની સ્થિતિ તો પેલા ગુણસ્થાનમાં છે. ચોથા ગુણસ્થાને બંધ નથી. ભાવબંધ વિખ્યાતો ન ભાવથી માટે આશ્રવને બંધ બે ભિન્ન છે. આશ્રવનો સદભાવ એ બંધનું કારણ નથી. આશ્રવનો સદભાવ બંધનું કારણ હોય તો ચોથે પાંચમે છઠ્ઠે સાતમે આશ્રવ તો છે, આઠમે આશ્રવ છે, તેરમે પણ આશ્રવ છે. યોગ આશ્રવ અકટા યોગ ને સકટા યોગ ને બધા કેમ મોટા આવો છો? છ વાગે પાંચ વાગે ઉઠો, એક શબ્દ જો પોતાના હોય ને કહેવાય, બાકી તો ખાતી લાગે. શું કહ્યું પ્રભુ સાંભળ? આશ્રવ ને બંધ બે તત્વ ભિન્ન ભિન્ન ભગવાને કહ્યા છે. નવ તત્વમાં સાત તત્વ લ્યો તો પણ આશ્રવ ને બંધ બે તત્વ જુદા જુદા છે. સાતમાંય નવમાંય જુદા જુદા છે. આશ્રવ છે બંધનું કારણ નથી. આશ્રવ બંધનું કારણ હોય, આશ્રવ જ બંધનું કારણ જો થઈ જાય તો ચોથા ગુરુસ્થાને ત્રણ કટાયેલો સદભાવ આશ્રવ તો છે. એ આશ્રવ છે, પાંચમે આશ્રવ છે, છઠ્ઠે આશ્રવ છે, છે તેરમે યોગ આશ્રવ છે સંપન્ન. પણ આશ્રવ તત્વ બંધ નથી, બંધ તત્વ કે આશ્રવ તત્વ નથી. ત્યારે આશ્રવ તત્વ ના સદભાવમાં બંધ કેને થાય છે અને બંધ કેને થતો નથી. આ સ્રોત તો બધાને હો મુનિરાજ છે, પણ આ સ્રોત છે ને પાંચ મહાવ્રત ના પરિણામ એ આશ્રો કરતો છે પણ બંધ થતો નથી. કારણ શું? એનું સૂક્ષ્મપણે ચિંતન કરો. રાગ પોતે આશ્રવ છે પણ રાગ પોતે બંધ નથી. જયારે બંધ રાગનો યોગ તેને બંધ કહેવામાં, અથવા રાગમાં મમત્વ ભાવ, રાગનો રાગ તે બંધ છે. રાગ આશ્રવ અને રાગનો રાગ તે બંધ, એટલે રાગમાં મમત્વ ભાવ તે બંધ છે. રાગનો સદભાવ હોય મમત્વ છૂટી જાય છે. રાગનો સદભાવ હોય અને મમત્વ બંધ છૂટી ગયો, વિખ્યાત તો ગયું, દાસરો રહી ગયો. માટે બંધ તત્વ નિરપેક્ષ છે, વિખ્યાતોનો પર્યાય નિરપેક્ષ એના સકાળે પ્રગટ થાય છે. ત્યારે એની બુદ્ધિ બગડી જાય છે, રાગ મારો એમ એને થઈ જાય છે. ત્યારે એ મિથ્યાત્વનો પર્યાય પણ સત હેતુ છે. રાગના કારણે મિથ્યાત્વ થતું હોય તો બધાને મિથ્યાત્વ થવું જોઈએ, પણ મિથ્યાત્વ તો બધાને થતું નથી. માટે એ મિથ્યાત્વનો પર્યાય પણ નિરપેક્ષ છે અને દર્શનનો ઉદય છે માટે મિથ્યાત્વ થાય છે પણ નથી, અને આત્મા છે માટે વિખ્યાત છે પણ નથી. આત્મા તો ચોથા પુરુષાને છે, પાંચમાને છે, કેમ વિખ્યાત નથી? કે થવા યોગ થવાનું હતું તે થયું, હવે થતું નથી. એ થવાનું હતું તે થયું, હવે ગયું, હવે એના સ્થાને સમ્યક કશું થવા યોગ થવા ગયું. આશરો રહી ગયો અને બંધ નીકળી ગયો. બંધ ભાવબંધ હો, એ દ્રવ્યબંધની વાત નથી. ભાવબંધમાં આત્મા કારણ નથી અને ભાવબંધમાં દર્શનમોનો ઉદય કારણ નથી. થવા યોગ થાય છે બંધ પણ, બંધ થવા યોગ થાય છે એને સમય દર્શન થઈ જાય છે. આ પ્રશ્ન આવ્યો તો અમદાવાદમાં કે પુરુષાર્થની બંને જાણે તો આ બધું સમય દર્શન થઈ જાય, કે આત્માને પુરુષાર્થની જાણે તો સમય દર્શન થાય તો બરાબર છે. પણ બંધ મિથ્યાત્વની પર્યાય એને નિશ્ચય નથી જુએ, પુરુષાર્થની જુએ કે થવા યોગ થાય છે, ક્યાં તો સમય દર્શન થઈ જાય છે. થવા યોગ થાય છે એમ ખ્યાલમાં લેતા વેદ સમય દર્શન થઈ જાય. હું એનો કરનાર, મારાથી વિખ્યાત થતું નથી. અને સમ્યક દર્શન થયું એ મારાથી થયું એનો સ્વકાર. ઓ વા, ક્ષણિક ઉપાદાન સત હેતુ. તું એ પર્યાયને સતને નિરપેક્ષ જો, આનાથી થાય ને આનાથી થાય. વિખ્યાત આત્માથી થતું નથી ને કર્મથી થતું
નથી.
તો સ્વભાવ થઈ જશે કે એનો અભાવ થઈ જશે. આ વિખ્યાત્વની ઉત્પત્તિ માટે આ શાસ્ત્ર નથી. વિખ્યાત્વને ભૂતાર્થથી જાણી તો સમ્યક દર્શન થઈ જશે. એ વિખ્યાત્વને ભૂતાર્થથી આજ સુધી જાણ્યું નથી. એ આચાર્ય ભગવાન કહે છે કે હું ભૂતાર્થથી તને કહું છું, તું વિખ્યાત્વને જાણી તો વિખ્યાત થઈ જાય. નામ ભૂલ જો તમારું ભૂલભાઈ ક્યાં તો મારાથી થાય ને ક્યાં દર્શનમાં ના ઉદયથી થાય કે થવા યોગ થાય. એ બંધ છે, બંધ થવા યોગ થાય છે. બંધ આત્માથી મિથ્યાત ઉત્પન્ન થતું નથી. શુદ્ધ આત્મા શુદ્ધ પર્યાયને પ્રગટ કરે, રચના કરે. અને કર્મ તો ભિન્ન છે એ ભાવ વિખ્યાતોને કેમ ઉત્પન્ન કરી શકે, અને દ્રવ્ય શુદ્ધ છે એ કેમ અશુદ્ધ પર્યાયને ઉત્પન્ન કરી શકે? અશુદ્ધ પર્યાયના કાળ થાય છે એમ જાણતા સમય ગ્રસ્ત છે. આ દ્રષ્ટિ જ કોઈ જુદી છે? નવ તત્વને નિહાળવાની આ દ્રષ્ટિ તો દિવ્ય દ્રષ્ટિ છે. નિરપેક્ષ જોતું, સાપેક્ષ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ સમય દ્રષ્ટિ. બધા બધી છૂટી જાય, અવાયો થાય છે. બસ એ અવાયો થાય છે એમ જાણે ત્યારે સમ્યક દર્શન થાય છે. ત્યારે સમ્યક દર્શન થતા આવે તેની દ્રષ્ટિ દ્રવ્ય પર રહીએ છે. તો દ્રવ્યથી સમ્યક દર્શન થયું, આત્માએ સમ્યક દર્શન કર્યું એવું ઉચ્ચારથી કરતા કહેવામાં આવે છે. ખરેખર ઉચ્ચારથી કરતા નથી, કેમ કે એનો કરતા આત્મા નથી. જો આત્મા એનો કરતા છે તો વ્યવહાર થઈ ગયો, અને પર્યાયનો કરતા પર્યાય ગયો તો નિશ્ચય થઈ ગયું. આ પર્યાયનો નિશ્ચય અવાયો થાય છે. યાદ કરે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા ધ્યાન્યા વિના જણ્યા કરે. પરિણામ ઉપર જ્ઞાનનું લક્ષ્ય ન હોય, આત્મજ્ઞાનનું લક્ષ્ય પરિણામ ઉપર નથી. માટે પરિણામને જાણતો નથી, પરિણામનો પ્રતિભાસ દેખીને પરિણામને જાણે છે, મુદ્દાર આવે છે. અથવા ઇન્દ્રિય જ્ઞાનીને જાણે છે, માટે આત્મા એને જાણે છે, એમ બે પ્રકારના ઉપચાર આવે છે. એક પ્રતિભાસ દેખીને ઉપચાર આવે, અને કઈ ઇન્દ્રિય જ્ઞાનીને જાણે જાણેલો પ્રયોગમાં તો આત્મા એને જાણે છે એમ કહેવામાં. કેમ કે એને જાણે, જેને જેના ઉપર લક્ષ્ય હોય એને જ જાણી શકે, જેના ઉપર લક્ષ્ય નથી એને જાણી શકે નહીં. પ્રતિભાસ થાય, જેમ કે કેવળી ભગવાનનું લોકાલોક પર લક્ષ નથી, લક્ષ આત્મા પર છે. એનો પ્રતિભાસ દેખીને કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ પર ઉપર છે, આત્માને જાણતું નથી, અને આત્મજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે, પરને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરતો એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. કેમ કે જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાયકનું જ્ઞાન તિરુભૂત થઈ જાય છે. જ્ઞેયનું જ્ઞાન થયું તને તો જ્ઞાયકનું જ્ઞાન નહીં થાય. એક નહીં એને જ નહીં બનાવે તો અહીંથી નહીં નીકળી જાય છે બહાર, તો આત્મદર્શન નહીં થાય. મારા કર્તાનું કર્મ તો નહીં, પણ જ્ઞાનનું જ્ઞેય પણ નહીં. જ્ઞાનનું જ્ઞેય તો સ્વીકારી સામાન્ય શુદ્ધ આત્મા છે, બીજું કોઈ મારું જ્ઞેય જ્ઞાતાય હું ને જ્ઞેય પણ હું ને જ્ઞાન પણ હું. ત્રણેયની હવે સ્થિતિ છે. કાં તો કરતા બુદ્ધિ પરિણામની, કાં જ્ઞાતા એમાં એટલું જ. હવે મોક્ષ તત્વ નિરપેક્ષ કહે છે. મોક્ષ મોક્ષ એટલે પરિપૂર્ણ પર્યાય શુદ્ધ થઈને પરમાત્માને. એ મોક્ષ તત્વ નિરપેક્ષથી જોઈએ ને, કે આઠ કર્મનો અભાવ થયો માટે મોક્ષ પર્યાય પ્રગટ થઈ. તો તે વ્યવહારથી જોયું પર્યાયને, નિશ્ચયથી ન જોય કે ચાલો એના અભાવથી તો ન થાય, પણ આત્માને આશ્રય થાય કે એને આત્માના આશ્રય થાય એમ ન જો. શનિ ઉપાદાન સ્વશક્તિથી થાય છે એને આત્માનો આશ્રય નથી. આશ્રયનો આત્માને આશ્રય થાય એ વ્યવહાર નથી જોતું, થવા યોગ થાય છે એ નિશ્ચયની છે. પર્યાયનો નિશ્ચય હો, પર્યાયનો વ્યવહાર અને પર્યાયનો નિશ્ચય. આત્માથી થાય એ પર્યાયનો વ્યવહાર અને આઠ કર્મનો અભાવ થાય એ પણ પર્યાયનો વ્યવહાર થવા જો પર્યાય થાય છે મોક્ષની. એવી નિરપેક્ષ જોતા મોક્ષ મારે કરવો છે એવી અભિલાષા નીકળી જાય છે અને મોક્ષ થઈ જાય છે. એને મોક્ષ થાય છે, મોક્ષ કરવો છે એને મોક્ષ થતો નથી. કહ્યું તારે મોક્ષ કરવો છે તો મોક્ષ તો મારે કરવો છે તો પછી મુખ તો બંધના અભાવ પૂર્વક થાય છે તો બંદરો કરતા તું અયો આ પાટલા બારણેથી વિખ્યાત આવી ગયું. મોક્ષને કરવાના બારણાની કે પણ વિખ્યાત છે અવાયું થાય છે મોક્ષની પર્યાય એમ જાણને અવાયુગ થશે. હું કરું તો થાય તો બે સત્નું એને ખૂન કર્યું, એક પર્યાય સત્ન માની અને આત્મા અકર્તા છે અને કરતા માયનો આત્મા કરતા છે જ્ઞાતા એને મોક્ષ પર્યાયનો કરતા માયનો આ પણ મોક્ષની પર્યાયને આત્માના કરતાપણાની અપેક્ષા પણ નથી થવાયું થાય છે. આત્મા કરે તો મોક્ષ થાય એમ છે નહીં તો અત્યારે આપણે કરતા બુદ્ધિવાળાએ શ્રીમદર ભગવાનને અપીલ કરી આવી પ્રભુ અનંત વીર્ય આપને પ્રગટ થયું છે મોક્ષની પર્યાય કરી દો સારું કામ થતું છે રાજ કરો તો કહેતો નથી મોક્ષની પર્યાય કરી દો ભાઈ આપને અનંત વીર્ય પ્રગટ થયું છે એટલે મોક્ષ તો આમ તમે કરી શકો અનંત વીર્યનો ધન હા કે તારી બુદ્ધિ બગડી ગઈ છે તું કરતા બુદ્ધિ તારા આત્માને થાપી લો છો એટલે અમારા સુધી પહોંચો ક્યાં ગઈ તારી બુદ્ધિ થવા યોગ થાય છે એમ જાણતું અમે પણ એમ જાણીએ છીએ અમે પણ એમ જાણીએ છીએ કે અહીંયા તેરમાં તીર્થંકર થશે ઉદય એનો ત્યારે મોક્ષ થશે એમ જ્ઞાનમાં પહેલેથી આવી ગયું. અરે કેવળ જ્ઞાન થયું તો આવી ગયું પણ ચોથા મૂર્તાને આવી ગયું કે બધું થવા યોગ થાય છે એનો કાળ ફરતો નથી એનો ભાવ ફરતો નથી ભાવે ફરે ની ને કાળે થવાયો થાય છે એમ કે નિરપેક્ષ પર્યાયને જોવે છે એને સમીર થઈ જાય છે. આ પર્યાયને નિરપેક્ષ જોવા પહેલા એક દ્રષ્ટાંત આપ દ્રવ્ય છે ને દ્રવ્યો એને પર્યાયથી સહિત જોવો એ મિથ્યાત્વ છે અને દ્રવ્યને પર્યાયથી રહી જોવો તે સમ્યક છે એમાં નિરપેક્ષ આવ્યું. દ્રવ્યને ઉત્પાદ રહીથી જોઈને શ્રદ્ધામાં લઈએ કે ઉત્પાદિથી સહિત છે તો એ સહિત છે એવો ભાવ આવે છે ત્યારે એનાથી મિથ્યાત થાય નહીં પણ મિથ્યાત્વનો કાળ હોય ત્યારે આવો ઊંધો વિચાર એને શું કહ્યું
બરાબર
એનો વિખ્યાતનો કાળ છે ને ત્યારે એને ઊંધો વિચાર આવ્યો કે દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય ને નકર એકાંત થઈ જશે તારા નિશ્ચાવાથી થઈ જશે માટે એ જે સહિતથી દ્રવ્યને જોવે છે વિખ્યાત દ્રષ્ટિ છે વ્યવહાર નથી. વ્યવહાર પહેલા ન હોય પેલા વિખ્યાત તો આવે વિખ્યાત તો જાય પછી નિશ્ચય આવે નિશ્ચય આવ્યા પછી વ્યવહાર આવે નિષેધ માટે શું કહ્યું એ પણ દ્રવ્યને તું નવ તત્વથી ભીંજો પર્યાય માત્ર ભૂતાર્થ આત્માના સ્વભાવમાં પ્રમાતા પ્રમત્તા આત્મામાં નથી બંધમોક્ષ આત્મામાં નથી એવા નિરપેક્ષ દ્રવ્યને જુએ તો સમયપ્રશ્ન થાય. અહીંયા પર્યાયને નિરપેક્ષ જુએ તોય સમયપ્રશ્ન થાય નિયમથી થાય એમ લીધું અપૂર્વ વાત છે બોલી તો સીધી વાત હતી સમજી ગયા આ એ સીધી વાત છે તારી કરતા બધી છોડાવવા માટે ક્યાં છે કરતા આત્મા માને છે કેમ કે થવાયો થાય એને કોણ કરે અને ન થાય એને કોણ કરે થાય એને કોણ કરે ન થાય એને કોણ કરે ભાવ નામની શક્તિ છે ને પર્યાય સ્વયં થાય છે ના છોકરા તારી કરતા બધી છોડી દે શેરીની ગાથા પર્યાયને તું નિરપેક્ષથી જો, પર્યાયને સાપેક્ષથી જોઈ છે, ક્યાં પરથી પર્યાય થાય ને ક્યાં સ્વથી થાય, પણ પર્યાય પર્યાયથી થાય એના લક્ષમાં જ આવતું નથી, એકી કરતા નથી. બે પદાર્થ એકતા સુધી એટલી બધી પડી છે કે થવા યોગ થાય છે ને આત્મા ન કરે તો પુરુષાર્થ ઉડી જશે. આમાં પુરુષાર્થ આવી જશે. હું કરતા નથી એનું નામ પુરુષાર્થ છે, હું કરતા છું એમનો પુરુષાર્થ નથી. અરે પર્યાય થવા યોગ થાય છે એને જાણવું એ પણ પુરુષાર્થ નથી. સાંભળતો ખરો, પર્યાયથી ભિન્ન આત્માને જાણવું તે પુરુષાર્થ છે, અને દ્રવ્યથી ભિન્ન પર્યાયને જોવી તે પુરુષાર્થ છે. પરસ્પર નિરપેક્ષ છે, પરસ્પર સાપેક્ષી વ્યવહાર છે, પરસ્પર નિરપેક્ષ છે, નિશ્ચય છે. એક સતમાં બીજા સતનો અભાવ છે, શ્રીકાળ સતમાં પર્યાય સતનો અભાવ છે. અસ્તિનાસ્તિ અનેકાન થયા, મોક્ષની પર્યાય સ્વયં થાય. મેરે કો મોક્ષ કરના નહીં હૈ, મસ્તી ખો મસ્તી ખોશો મસ્તી માં કરી ગયા થાય સુગણી નહીં. મેરે કો મોક્ષ કરના નહીં, મોટા અવાજે સાહેબ બાજુમાં કોકનું મકાન ઉપાવે મૂ છું એને સાહેબ આ મોક્ષ કરના નહીં. તો શું સંસાર કરવા જેવો છે? શું કહેવા માગે સમજે નહીં કાંઈ, આ શું કહેવા માગે છે? થોડું સ્ટાન્ડર્ડ જો ઊંચું હોય એટલે કરતા બુદ્ધિ થોડી ગયું હોય, અભિમાન થોડું ગયું હોય, આ કાંઈ વાત સમજવા જેવી લાગે, કેટલું એને લાગી જાય, કેટલું લાગે તો બસ છે. મોક્ષ મેરે કો કરના નહીં, મેં તો મોક્ષો મોક્ષો હો જાય, ભક્તો હો જાય, ભક્તો યોગ હોગા. એક એક જ્ઞાનીની વાતમાં મર્મ હોય છે, એ નવતત્વ સમ્યક છે. ભૂતાર્થ નહીંથી જાણે તો સમ્યક, અને અભૂતાર્થ નહીંથી જાણે તો વિખ્યાત. ટીકા આ જીવાદીનો તત્વો ઉતારથી જાણે, માને એમ નથી કહ્યું, માનવાની વાત નથી, પર્યાયમાં હમ કરવાની વાત નથી. પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું જાણતા એની કરતા બુદ્ધિ છૂટી જાય છે. અકર્તા થઈ જાય છે એમ નહીં, કરતા બુદ્ધિ જ્યાં કરતા બુદ્ધિ છૂટી ગઈ ત્યાં જ્ઞાન પ્રગટતી. વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થઈ જાય છે. નવું તત્વો ભૂતાર્થ નીતિ જાણે, સમ્યક દર્શન જ છે. સમ્યક એકાંત કર્યું એ જ ઓળખેરો એ નિયમ કર્યો, જમાથી કર્યો કૌંસ, જમાથી
અનુસર થાય.
સમ્યક દર્શન જ છે, પરપ્રેમજી જ છે એમ કે જ
આપકા પરમ પ્રતાપ
જો એ જમાથી પંડિતજીએ શું કહ્યું કૌંસમાં કે એ નિયમ કયો જ એક અક્ષરમાંથી ત્રણ શબ્દ કાઢ્યા. સમ્યક દર્શન જ છે, ભૂતાર્થથી પર્યાયને જાણતા પર્યાયની કરતા બુદ્ધિ છૂટી ગઈ અને પર્યાયની જ્ઞાતા બુદ્ધિ પણ છૂટી. થવાયો થાય છે ત્યાં સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શનનું લક્ષ આત્મા ઉપર છે. તો ઉપચારથી અણુપચારે પર્યાયનો કરતા પર્યાયને ઉપચારથી સમ્યક દર્શનો કરતા આત્મા છે એમ ઉપચારથી કથન કહેવામાં ખરેખર ઉપચારથી પણ કરતા નથી, કેમ કે કરતા કર્મ એનું એનામાં છે, મારામાં છે નહીં. મારા ઉપર શા માટે આરોપ આપો? તો સમ્યક દર્શન મેં કહ્યું દર્શનને મેં જાણ્યું કરું તો મારા સામાન્યને જાણતા હતો. પરદ્રવ્ય છે જરૂરી નથી. પરાન્મુખી જ્ઞાન સહિત દશામાં સાધક પર્યાય ને લક્ષ પૂરો જાણતા નથી, લક્ષ વગર જણાઈ જાય છે પછી વાત થાય. એક નિયમ છે, જેના ઉપર લક્ષ હોય એ જણાય, જેના ઉપર લક્ષ ન હોય એને જણાય નહીં. કેન્દ્રીય જ્ઞાનનું લક્ષ પર ઉપર છે એને પર જણાય છે, અકેન્દ્રીય જ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે અને આત્મા જણાય છે. એની કદ ધ્યાનમાં તો આત્મા જણાય, પ્રજ્ઞાકાર અવસ્થામાં પણ નાયક જ ગણાય છે. જ્ઞાનનો વિષય ફરતો નથી, જ્ઞાનનો વિષય નાયક થયો તે થયો, અહીંથી શરૂ થાય કે મોક્ષ સુધીમાં એને જ્ઞાનનો વિષય ફરે નહીં. અને જે જ્ઞાન વિષય બદલાવે તે આત્માનું જ્ઞાન નથી, તે ઇન્દ્રિય જ્ઞાન છે. એનાથી આત્મા સર્વથાભિન છે. હવે આ 50 વર્ષ પછી તો સૂત્રના તો જોઈ ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે એ તો જુદી વાત રહી, પણ અહીંયા તો આત્મા પર્યાયને કરતો નથી, આત્મા કે પર્યાય થતે નથી. પર્યાય થાય છે, એમ જાણે એને વિપરાગતા પ્રગટ થઈ જાય. આદિવાદી નથી જાણે સમ્યક દર્શન જ છે. એ નિયમ કયો? કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર વ્યવહાર નક્કી કહેવામાં આવે છે. એવા નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર્ધા બંને મુક્ત છે, વ્યવહાર નહીંથી જે નવ તત્વોને જાણે છે ત્યારે એને વિખ્યાત પ્રગટ થાય છે. અને નિશ્ચય નીતિ જાણે તો ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. વ્યવહાર નીતિ જાણે એટલે પર્યાયને સાપેક્ષ જોયે છે, કાં જીવથી થાય ને કાં અજીવથી થાય, કર્મથી કાં કર્મથી થાય ને કાં મારાથી થાય. એ વ્યવહાર નથી, અનંતકાળથી નવ તત્વને જાણ્યા. જીવ વસ્તુ નવ તત્વ સ્વરૂપે પ્રણમી છે એમ માને છે કે મિથ્યા દૃષ્ટિ છે. કળષ્ટિકામાં કહ્યું છે જીવ વસ્તુ નવ તત્વ સ્વરૂપે પ્રણમે છે એમ માને. મિથ્યા દૃષ્ટિ છે, સાપેક્ષથી જોયું પર્યાયને. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે શું કે નવ તત્વને સાપેક્ષથી જોવો એનું નામ વ્યવહાર નહીં છે. એ અભ્યાસક્રમમાં પહેલા એમ આવે, અભ્યાસક્રમમાં એમ આવે. વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે વિકલ્પની ભૂમિકામાં એક એક તત્વને જુદા જુદા જાણે, એના લક્ષણ પણ જાણે, એના કાર્ય કારણ પણ જાણે, એમાં એને સહયોગ થાય છે એમ ના આવે. પરથી થતું નથી માટે આત્મા જ એકલો કરે છે અને આત્મા જ એકલો ભોગવે છે એનું નામ વ્યવહાર દ્રષ્ટિ છે. એકલો કરે ને એકલો ભોગવે, એકલો જન્મે ને એકલો મરે, એમ પર્યાયની સાથે કર્તા કર્મનો સંબંધ રાખીને એ પર્યાયને જોવે, સાપેક્ષ આત્માથી સાપેક્ષ જોવે, પર્યાયને આત્માથી સાપેક્ષ જોવે ને આત્માને પર્યાયથી સાપેક્ષ જોવે. આત્માને પર્યાયથી સાપેક્ષ જોવે તો દ્રવ્ય ખોટું, અને પર્યાયને દ્રવ્યથી સાપેક્ષ જોવે તો પર્યાય ખોટી, દ્રષ્ટિ ખોટી. પરસ્પર નિરપેક્ષ છે. દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને અસરથી થાય છે પર્યાય. આત્માને આધારે પર્યાય થતી નથી. સત્ય કે નહીં? સત્ય કોઈનો આધાર હોય? બીજાનો આધાર જો તો સત રહેતું નથી. સત તો સત પણ દ્રષ્ટિ વિપરીત તમારી થઈ જશે. એમ આધાર માનશો તો એ આધાર ફૂલો આપશે નહીં અને આ એનો આધાર લેશે નહીં. સત તો નહીં છૂટે. શું કહ્યું? આત્માને આધારે પરિણામ થાય છે એમ કોઈ માને તો આત્મા એને આધાર આપે અને પર્યાય એનો આધાર લઈએ. વર્તો સ્વભાવ ફરતો નથી એની દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે. ભલે માને કે હું કરું છું મારા આધારે પર્યાય થાય છે, ભલે માને. હા, પર્યાય દ્રવ્યનો આધાર લે નહીં, દ્રવ્ય પર્યાયને આધાર આપે નહીં. બે તત્વ અલગ અલગ ભિન્ન ભિન્ન છે. હા, નિરપેક્ષથી જો સાપેક્ષથી જોયું તે પણ અરે સાપેક્ષના કથન તો ઢગલા બંધ છે, પણ આવી ગાથા તો ક્યાં કોઈ વખતે આવે નથી. ક્યાંથી આવે? કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ હશે. આ જીવ છે, આ અજીવ છે, એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી આત્માને પરિણામ સાથે કર્મતા કર્મ સંબંધ છે, પરિણામ સાથે કરતા કર્મ સંબંધ અને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એમ વ્યવહારથી નવ તત્વને જોયા ખોટી વાત છે? 100% ખોટી વાત છે. એમ જ્યાં સુધી જોઈ ત્યાં સુધી સમય દર્શન થવાનું નથી. તો આ શાસ્ત્રમાં તો આવે છે, આ નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે ને આત્મા એનો કરતા છે એનો ભોગતા છે. એ વ્યવહાર નિના કથન સગળા એ ભૂતા છે. વ્યવહાર નિનું કથન સાચું લાગે છે એનું નામ મિથ્યાદૃષ્ટિ છે. પરુપણા પણ એ વ્યવહાર નહીં પ્રધાનતાથી કરે છે. પર્યાય નિરપેક્ષ તરીકે ખ્યાલમાં આવે નહીં. દ્રવ્ય નિરપેક્ષ નથી આવતું તો પર્યાય પણ નિરપેક્ષ ના આવે. એને દ્રવ્ય નિરપેક્ષ ખ્યાલમાં આવે એને જ પર્યાય નિરપેક્ષ ખ્યાલમાં. સમય એક છે, બેના નિરપેક્ષનો કાળ એક છે જાણવાનો. 4 કોટીમાં વાર લાગે. શું કહ્યું? દ્રવ્ય પર્યાયથી રહી છે ને પર્યાય દ્રવ્યથી રહી છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, કોઈએ કહ્યું નથી. એમ જયારે જાણવા લાગે અને એને ખ્યાલ આવવા માંડે ત્યારે એની નિરપેક્ષ દ્રષ્ટિ થઈ જાય. બે પ્રકારે નિરપેક્ષ સમય દર્શન થાય ને ત્યારે એને પર્યાયને પણ નિરપેક્ષ જોઈ અને દ્રવ્યને પણ નિરપેક્ષ જોયું. હા હા, પર્યાયને હું કરું છું એમ જાણવામાં આવ્યું નહીં અને દ્રવ્ય પર્યાય સહિત છે એમ પણ જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહી જ છે તેથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી અને પર્યાય દ્રવ્યથી રહી જ છે માટે પર્યાયનો કોઈ કરતા હોઈ શકે નહીં. એમ જાણતા એને અનુભવ થાય છે, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. કરતા બુદ્ધિ છૂટી જાય છે, પણ એ કરતા બુદ્ધિ છૂટવાનો એનો કાળ છે ત્યારે એની વિચાર કોટી સત્ય આવી જાય છે, નિરપેક્ષ જોવા મળે છે. સાપેક્ષની વાત કોઈ કરે મૌન રહીએ, સમજી ગયા? કે કેટલાકનો નિષેધ કરવો આપણે ડગલા પડ્યા છે સાપેક્ષની વાત કરતા. મીડિયાને તકરાર થાય કે કેમ આપણું ધ્યાન ખેંચાતું નથી? હું તો જરા બીજા વિચાર કરું કે હું તો નિરપેક્ષનો વિચાર કરું. તમને સાપેક્ષની વાત એને બોલાય નહીં, કહેવાય નહીં એને. હા, કહેવાય નહીં, કોઈને ઝઘડો થઈ જાય ત્યારે શું અમે કંઈક ખોટું છે? આ સાપેક્ષની વાત કર્મના ઉદયથી રાગ થાય છે, આત્મા સ્વયં રાગને કરે છે, ચોખ્ખો પાઠ છે. હવે રાગને ન કરે તો કઈ નહીં, પણ સમય પ્રશ્ન તો કરે છે. મૌ થઈ જાવ છું. લૌકિક દ્રષ્ટિ આપે છે, દિવ્ય દ્રષ્ટિ છે, તમારી થાય છે. આખું બોર્ડ ભીન છે ઇતિહાસની પાસે જો છે પણ કહેવાય આમાં આ બોર્ડ ભીનતા આમાં શું લખ્યું છે? હરેશભાઈ
સવાયો થાય છે જાણનારો જણાય છે.
હા, 13મી ગાથા બોલી તેની ગાથા લખી છે. આ થવાયોગ થાય છે, થવાયોગ થાય છે. ત્યાં પુનર્વિરામ નથી. શું કહ્યું? ત્યાં અલ્પવિરામ છે. હજી
ત્યાં પુનર્વિરામ પેલું નથી.
સવાયોગ થાય છે, ત્યાં પૂર્ણવિરામ નહીં. પછી ક્યાં પૂર્ણવિરામ કર્યું? ત્યાં પૂર્ણવિરામ. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ સવાયોગ થાય છે એમ જાણીને, એમ જે જાણે છે એ જ્ઞાતા થઈ જાય છે. સાક્ષાત જ્ઞાતા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાતા બધા છે, પણ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા ખોટ થઈ જાય છે. અવાયુ થાય છે એમ જાણે જ્ઞાતા થઈ જાય. આ રહસ્યવાળી ગાથા છે. જો આ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ હશે એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બતાવે જેને એને વ્યવહાર કહેવાય. સાપેક્ષથી કથન કરવું એનું નામ વ્યવહાર છે. કથન પદ્ધતિ સાપેક્ષની હોય છે. પણ એને હવે સાપેક્ષથી જોઈને એ જોવાનું બંધ કરી અનંતકાળથી જોયું નિમિત્ત નૈમિત ખબર છે. આત્મા એમાં નિમિત્ત નથી ને પર પણ નિમિત્ત નથી. સબ અહેતુક સ્વયં જે પર્યાય થવા કાળે થાય છે. નવે તત્વ થવા કાળે થાય છે. બારાથી થતા નથી ને પરથી પણ થતા એમ જે જાણે થવાયોગ થાય છે. એની દ્રષ્ટિ થવાયોગ થાય છે એના પર ન હોય. થવાયોગ થાય છે એમ જ્યાં જાણવામાં આવ્યું ત્યાં સમ્યક તત્વ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એવી સાપેક્ષનું કથન વ્યાજબી છે. નિરપેક્ષપૂર્વક સાપેક્ષને વ્યવહાર કહેવામાં આવે. પર્યાય તો સમ્યક તત્વ એનાથી થઈ સમ્યક જ્ઞાન. પછી સાપેક્ષનું કથન આવે કે પર્યાય દ્રવ્યનું અવલંબન લીધું તે સાપેક્ષ છે. દ્રષ્ટિમાં નિરપેક્ષ, જ્ઞાનમાં સાપેક્ષપણું પછી આવે છે. નિરપેક્ષ તે નિશ્ચય છે અને સાપેક્ષ તે એસી
પાસે
સવારે આવ્યા મારી પાસે પેલા આ વાત કરી કે તેર પીઠા થતા દ્રષ્ટાંત કે દ્રવ્ય જે છે નિરપેક્ષ રહી એમ જાણે એની જેવી દ્રષ્ટિ દ્રવ્ય થાય એમ પર્યાય નિરપેક્ષ જો સાપેક્ષ ન જો. પર્યાય સત અહેતુ રાગ પણ સત અહેતુ વિતરાગ ભાવ પણ સહેતુક છે. સહેતુક નથી. અરે રાગ પણ પારિણામિક ભાવે છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી. દસમી સાલમાં જયારે ગુરુદેવ પધાર્યા ત્યાં વરણીની પાસે ત્યારે વાત નીકળી કે રાગ કર્મના ઉદય વિના થાય છે. પકડાઈ ગયા નવા દિગંબર છે ને કે સ્વભાવ થઈ જશે કે અમને ઇષ્ટ છે. વિભાવ સ્વભાવ પર્યાયનો સ્વભાવ એને નિરપેક્ષથી વાત કરી ગુરુદેવે અને કોની સાપેક્ષ કરતી તો બધાની છે જ. એ ક્યાં નવું લેવા જવું? કર્મના ઉદયથી રાગ થાય, ઉદય વિના રાગ થાય તો એ આત્માનો સ્વભાવ થઈ જશે. એ વિભાવ સ્વભાવ છે એક સમય પૂરતો. એ વિભાવ પણ એક પર્યાયનો તે સમયે થવાનો કાળ હતો તેથી છે. કર્મનો ઉદય આવે માટે એ રાગ થાય છે એમ નહીં. રાગ થાય છે ત્યારે એનું લક્ષ્ય કર્મ ઉપર છે. તે કર્મના ઉદયથી થયો એમ વ્યવહારથી વ્યવહારીજનોને સમજાવવામાં આવે. હવે વ્યવહારીજનોને કહે છે કે હવે નિશ્ચયથી તને સમજાવું છું, ખ્યાલ કર. વ્યવહારથી તો તે નવ તત્વને જાણે અનંતકાળ ગયો, સાધુ પણ થયો, મુનિ પણ થયો ને અગિયાર અંગ ભણ્યો અને નવમી ગ્રેવિક સુધી પણ ગયો, પણ એ નવ તત્વને નિરપેક્ષથી જોયા નથી, ભૂતાર્થથી ન જોયા. સરદાર સૂત્રમાં પણ એ વાત છે, સમ્યક દર્શન સ્વતંત્ર છે. અને આ તો કોઈ અલગ સિદ્ધાર્થ નહીં, એ શબ્દ લગાવ્યો આગળ કોઈનું નહીં છે. પોતે કેસે ટીકાકાર કવાયો થાય, પછી કેસે એક બહિર્દ્રષ્ટિ ને એક અંતર્દ્રષ્ટિ બે ભાગ પાડશે. હમણાં બહિર્દ્રષ્ટિ કેમ થાય છે કે સાપેક્ષ દ્રષ્ટિ છે માટે બહિર્દ્રષ્ટિ છે, એ આમાં આવશે હમણાં. પણ આ વિષય એવો છે કે એક વાત અનેક વખત કહેવામાં આવે ત્યારે સમજાય છે. આ સાપેક્ષું ને નિરપેક્ષું, સાપેક્ષ એટલે કોઈની મદદથી કંઈ થાય એમ નામ સાપેક્ષ. અગ્નિની મદદથી પાણી ઓનું થાય એનું નામ સાપેક્ષ. અને અગ્નિના નિમિત્ત વિના પાણીની પર્યાય ગરમ થાય એનું નામ નિરપેક્ષ. જો પાણીને સાપેક્ષ લેવા જાઓ તો પાણી તો શીતલ છે, અને અગ્નિને જો સાપેક્ષ લેવા જાઓ તો પરાધીન થઈ ગઈ પર્યાય. પેલા વાત કરી હતી કે પાણીની પર્યાયને સાપેક્ષ નિરપેક્ષથી જો તો નવતત્વ સમજાઈ જાય. આ પાણીનું દ્રષ્ટાંત આપ્યું કે પાણીની પર્યાય જે છે એ તત્સમય યોગ્યતા થવા યોગ થાય છે. ગરમ પાણીની પર્યાયનો સકાળ છે, કાળ ફરતો નથી. એ થવા યોગ થઈ છે પાણીની પર્યાય. ત્યારે સંયોગી દ્રષ્ટિવાળાને એમ લાગે છે કે અગ્નિથી થઈ, ના સાહેબ અગ્નિથી થઈ એમ તો અમે કહેતા નથી, કેમ કે તો બેદ્રવીની એકતા થઈ જાય, કરતા કરી તો નથી, પણ નિમિત્ત નૈમિત છે. શું કહ્યું એને કે અગ્નિ નિમિત્ત અને પાણીની પર્યાય ગરમ નૈમિત કેમ છે, નહીં એ નિમિત્ત નિરપેક્ષ. કરતા કર્મ તો નથી પાણીની ગરમ પર્યાયની સાથે, પણ નિમિત્ત નૈમિત સંબંધ નથી. આ જગતમાં કોઈ નિમિત્ત નથી એમ કહ્યું. એમાં બોધિત સાહેબ જેમ કાલે ફરવા ગયા છે, આ તમે શું કહ્યું બરાબર છે. કોઈ નિમિત્ત જગતમાં આઠ કર્મ નિમિત્ત નથી, એ તો અજ્ઞાનીએ નામ ભગાયેલું છે. એ તો જ્ઞેય છે, એ પણ વ્યવહાર જ્ઞેય છે. એ પણ જ્ઞેય પ્રતિભાસરૂપ છે, લક્ષરૂપે જ્ઞેય
બરાબર.
વાત તો ઊંડી ઊંડી છે, લાભ બહુ મોટો છે. લાભ નીચે કે ન સમજાય નહીં, પણ ઉપયોગને જરા એકાગ્ર કરીને અત્યારે આ વાત ચાલે છે એ સમજવાનો પ્રયત્ન કરો. મારી ઉઘરાણી કરવા જાય થાય થી ઉઠીને એવો વિચાર આવે તો આ સમજાશે નહીં. બીજા પણ ટેલિફોન કરવો છે ઉઠીને તો પણ સમજાશે નહીં. એકાગ્ર ચિત્તે જે અત્યારે આચાર્ય કૃપો ભગવાન આપણને સમજાવે છે એનો વિનય એ છે, એનો વિનય એ છે કે જે સમજાતા હોય એ જ સમજવાનો પ્રયત્ન કરવો. બીજે આડે અવળે ઉપયોગને લગાવવો નહીં, એ વિનય છે આચાર્ય ભગવાનનો. કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે વ્યવહાર ધર્મ એટલે સાપેક્ષ. આનાથી આ થાય, આ નિમિત્ત છે, આ નિમિત્ત એક છે, આનું આ ફળ નાનાથી આમ છું, નાનાથી આમ છું, એ અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે. એવા નવ તત્વો વ્યવહાર નહીંથી નવ તત્વ જાણે છે એ મિથ્યાત્વનો નિમિત્ત, અને નિશ્ચયની ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે ત્યારે નવ તત્વને સમ્યક તત્વનો નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો સમ્યક તત્વ પોતાની પર્યાય છે, પણ સમ્યક તત્વની પર્યાયનો સ્વકાર છો તેની પૂર્વે એને શું જાણ્યું કે થવા યોગ થાય છે એમ જાણ્યું તો સમય પૂછું થઈ તો નૈગમ નહીં એને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન સમય વસ્તુની પર્યાય છે અને નિમિત્ત ભૂત નૈગમ નહીં, કેમ કે જયારે થવા યોગ થાય છે એના ઉપર લક્ષ્ય હોય ત્યાં સુધી સમય પ્રશ્ન ન થાય, લક્ષ્યાંથી છૂટી જાય છે. પર્યાય માં પણ રાગનું કર્મ છે નહી, અને પર્યાય જ્ઞાન ને કરે છે પણ છે નહીં, જ્ઞાન સહજ પ્રગતિ ને.
અસલ વાત
આવી સાહેબ, અસલ વાત, અસલ વાત જ છે. બે ત્રણ મિનિટ બાકી છે. આ ગાથા આવો બ્રહ્માંડના પીડા છે, તે ક્યાં ઉતાવળ છે? બેન કઈ જાહેરાત કરશે? આ ઉતાવળ કઈ છે નહીં. લોક એવા ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નીતિ કહેવામાં આવે છે. એવા નવ તત્વો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પર્યાયને જોવી એમનો વ્યવહાર છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પર્યાયને જોવી, નિમિત્તથી નિરપેક્ષ પર્યાયને જોવી, ક્ષણિક પાદાનથી જોવી એ નિશ્ચય છે. પર્યાયને ક્ષણિક પાદાનથી જુઓ અને કા નૈમિત્તિકથી જુઓ, બે દ્રષ્ટિ છે. હવે નૈમિત્તિકથી જોવાનો બંધ કરી દે, ક્ષણિક પાદાનથી થવાયો થાય છે પર્યાય એમ જો તો દ્રષ્ટિકારી સમ્યક થઈ જશે. જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર્ધ જરા મનમુખ, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ઉતાર પૈકી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ એ સ્થાપેલા આત્માની
કેટલા